पेज नंबर 665 लगभग वच्चे अपने अटक्या छे पैराग्राफ नी पहला पैराग्राफ नी गुरुदेव यौगिक समता अने मानसिक बौद्धिक वैचारिक समता वच्चे नो भेद बतावी रहा छे उदाहरणों आपीने। यौगिक समता में व्यक्ति प्रत्येक व्यक्ति नू जे छेक अंतरतम सत आत्मा एनी साथे पोताना आत्मानु तादात्म्य अनुभव तो होय छे अने एने कारणे पोते अने बीजा हो सम छे एक छे एकत्वनो अनुभव करतो होय छे पण साथे साथे જે આવિર્ભાવ છે જે પ્રકૃતિ છે જે એ આત્માની આસપાસના આવરણો છે જે એ કેન્દ્રીય સત્યની આસપાસના કોષો છે આવિર્ભાવ બુદ્ધિ મન પ્રાણ શરીર એમાં જે વૈવિધ્ય રહેલું છે એ વૈવિધ્યને પણ સ્વીકારે છે આમ છેક અંદર આત્મિક ઐક્યનો અનુભવ અને બહારની પ્રકૃતિ બહારના આવિર્ભાવનો સ્વીકાર આ યૌગિક સમતાની ભૂમિકા છે એની સામે માનસિક અથવા બૌદ્ધિક અથવા વૈચારિક સમતાની વાત શ્રી અરવિંદ કરે છે જે લગભગ હંમેશા મન અથવા બુદ્ધિમાંથી આવે છે મોટા મોટા ફિલસૂફો ચિંતકો વિચારકો ખાસ કરીને સામાજિક વિચારકો એ જે વિષમતા જુએ છે જે સમતાનો અભાવ જુએ છે એ એમને ખૂબ ખટકે છે ગરીબ તવંગર વગેરે અને માનવ માત્ર સમાન હોવો જોઈએ એવા કોઈક વિચારને લઈને સમતા લાવવાનો પ્રયાસ કરે છે અને એમાં ત્યાં તો આવિર્ભાવનું જે વૈવિધ્ય છે જો આ લોકો જે વિચારકો છે એ લોકો આત્મતત્વને સ્વીકારતા નથી માત્ર બુદ્ધિથી વિચારતા રહો એટલે એ તો એમને માટે અપ્રસ્તુત છે તો જે કંઈ આવિર્ભાવ છે એ આવિર્ભાવમાં સમતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ. એ વિચારને લઈને એ લોકો એમ કહે છે, ક્યાં તો એ લોકો શું કરે છે કે આજે આવિર્ભાવમાં ભેદ છે, વિષમતા છે, એને ઇગ્નોર કરવાનો, એની ઉપેક્ષા કરવાનો વિચાર કરે છે અથવા એવું વલણ લે છે. અથવા તો કેટલીક વાર એને નાબૂદ કરવાનો પણ પ્રયાસ કરે છે. અને આવિર્ભાવની ઉપેક્ષા એ શ્રી અરવિંદે આપેલા જે બે ઉદાહરણો છે એ એના છે. પણ આવિર્ભાવને ની જે વિષમતા છે એને ખતમ કરવાનો પ્રયાસ, ગઈ વખત મેં પેલા ટોલ્સ્ટોયના પુત્રનું ઉદાહરણ આપ્યું હતું કે બધા એક જ સરખા વસ્ત્રો પહેરે, બધા એક જ ભાષા બોલે, આવું બધું જો કરે તો માનવ જાતમાં જે વિષમતા છે એ ખતમ થઈ જાય અને સમતાની અને ભાઈચારો વગેરે, મૈત્રી વગેરે, પ્રેમ વગેરે ની સ્થાપના થઈ જાય, માનવ જાત એક થઈ જાય. તો આ જે છે માતાજીને એમણે કહ્યું હતું આ, અને માતાજી એ કદાચ એમને કંઈ કશું નહીં કહ્યું હોય, પણ એ વસ્તુ એમણે સ્વીકારી નહોતી કે આવું થઈ જ ન શકે. આજે આવિર્ભાવ છે એને આવી રીતે ખતમ કરી શકાય નહીં. અને ગઈ વખત મેં કહ્યું હતું કે એક જ જાતનો પહેરવેશ પહેરનારા, એક જ ભાષા બોલનારા, એક જ પ્રકારનો આહાર કરનારા કુટુંબના માણસોમાં ક્યાં સંવાદિતા, સ્નેહ વગેરે સ્થપાય છે, ક્યાં એ વિષમતા નાબૂદ થાય છે? તો એવીને એવી રહે છે. અને જે પરિવારના નાની ભૂમિકા છે એ જ સમાજની, એ જ વિશ્વની ભૂમિકા છે. અને આવી રીતે આવિર્ભાવને ખતમ કરી શકાય નહીં કોઈ દિવસ. કોમ્યુનિઝમમાં પણ આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો જે નિષ્ફળ ગયો. હવે શ્રી અરવિંદે આ બૌદ્ધિક વૈચારિક સમાનતા માં જે વિચિત્રતા પેદા થાય છે એ વિચારથી લઈને ચાલો તમે તો, અથવા તો આવિર્ભાવની જો ઉપેક્ષા કરો તો જે વિચિત્રતા પેદા થાય છે એના બે ઉદાહરણો આપ્યા. એમાંનું એક ગઈ વખતે આપણે જોયું હતું. આ શેર મેં રિપીટ એટલે માટે કર્યું કે ગઈ વખતે કેટલાક મિત્રો એવું કહ્યું કે આ બહુ સ્પષ્ટ થયું નથી અમને. તો એક ઉદાહરણ એમણે જે આપ્યું એ રામકૃષ્ણ નું ભાણેજ હૃદય એનું આપ્યું. એ વખત જોયું હતું આપણે કે રામકૃષ્ણ પોતાની શક્તિ હૃદયમાં મૂકી અને રામકૃષ્ણને મોટી મોટેથી કહેવા લાગ્યો કે તું, તમે અને હું એક જ છીએ, એક જ છીએ, કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. એ જીરવી ન શક્યો, શાંત થવાનું કહ્યું, રામકૃષ્ણ શાંત ન થયો. હવે એક જ છીએ એટલે આત્મિક દ્રષ્ટિએ બરાબર છે, એક જ છીએ, પેલો ભગવદ્ ગીતાનો શ્લોક યાદ કરીએ એનો ખંડ, વિદ્યા વિનય સંપન્ને ब्राह्मणे गविहस्तिनी शुनिचैव श्वपाके च पंडिताः समदर्शिनः। ज्ञानीओ समदर्शी होय छे, क्या क्या समता जुए छे, एकत्व जुए छे। विद्या ने विनय थी संपन्न ब्राह्मण, गवि गाय, हस्तिनी हाथी, शुनी कूतरू अने श्वपाक चंडाल, कूतरा ने रांधी ने खाई जनार। तो आ बधाय मां ज्ञानी ए एकता जुए छे, तो आत्मिक दृष्टि ए बराबर, पण आविर्भाव नो भेद स्वीकार होत पड़े। छेवटे रामकृष्णे पोतानी शक्ति एमने पाछी खेंची लेवी पड़ी, पण अहींया शुं थयुं के आविर्भाव जाने के अस्तित्व ज नथी धरावतो। एवी रीते आ हृदय वर्तवा लाग्यो, बोलवा लाग्यो। अरे जो बन्नेनी आमनी जबरदस्त प्रज्ञा, आध्यात्मिक बुद्धि, हृदयनी प्रज्ञा एने हती ज नहीं, एम कहीए तो चाले। भई वक्त कहू हतुं, खूब हैरान करेला पछीथी रामकृष्णनी सेवा एटली करेली, हैरानगति एटली करेली, काढ़ी मूको पड़ेलो एने। तो बुद्धि जुदी, मन जुदू, प्राण जुदू, शरीर जुदू, आविर्भाव में जबरदस्त भेद। अने तमे साक्षात्कार जुदा जुदा जोशो तो आविर्भाव में केटलो बधो भेद। बे एक्सट्रीम पर होय माणसो, साक्षात्कारी बन्ने होय छता बन्ने एक्सट्रीम पर होय। एमना अन्नी एमना खास करीने व्यवहार में એટલે આ આવિર્ભાવની ઉપેક્ષા કરે કોઈ તો આવું થાય। તો આવિર્ભાવમાં ભેદ સ્વીકારવો જ રહ્યો, અને વ્યવહાર કરતી વખતે એ આવિર્ભાવનો ભેદ જે છે એને ધ્યાનમાં રાખી અને વ્યવહાર કરવો પડે। બીજું ઉદાહરણ અમે લઈએ, रामकृष्ण जी आपेलू उदाहरण छे। और लाइक द डिसाइपल हु रिफ्यूज टू लिसन टू द महावत एंड स्टूड बिफोर द एलिफेंट सेइंग आई एम ब्रह्मन अंटिल द एलिफेंट टुक हिम अप इन हिज ट्रंक एंड पुट हिम असाइड। एक हाथी एक नानकड़ी शेरी माथी सामे थी आवतो हतो, अने सामे एक शिष्य कोई गुरुनो ए उभो हतो। हाथी आवतो तो पेलो खस्यो नहीं, महावते एने कहू बाजू पर खसी जा, बाजू पर खसी जा, तो ये ना खस्यो। के आ हाथी ए ब्रह्म छे अने हूँ पण ब्रह्म छु, अमारी वच्चे कोई भेद नथी। परम समता छे। एले हाथी ए એને સૂંઢમાં લીધો અને રસ્તાની બાજુ પર મૂકી દીધો અને આગળ ચાલ્યો ગયો। શિષ્ય ગુરુને ફરિયાદ કરતો આવ્યો કે આવું કેમ। ત્યારે ગુરુએ એને કહ્યું કે ભાઈ, હાથી બ્રહ્મ એ વાત બરાબર, પણ સાથે સાથે મહાવત પણ બ્રહ્મ, અને મહાવતે કહ્યું, એ બ્રહ્મે કહ્યું, એ તે કેમ સાંભળ્યું નહીં। તો આખી વાતનો સાર એ છે કે છેક આંતરિક સમતા અથવા એકત્વ હોવા છતાં આવિર્ભાવમાં જબરજસ્ત ફેર છે. હાથીમાં રહેલો આત્મા એ હાથીના રૂપે આવિર્ભાવ પામ્યો છે. મહાવતમાં રહેલો આત્મા એનો આવિર્ભાવ જુદો છે. આવિર્ભાવમાં ભેદ છે અને એ ભેદને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ. એની ઉપેક્ષા થઈ શકે નહીં. અને આ તો કદાચ હાથી સારો ડાહ્યો હતો, નહીં તો એને સૂંઢમાં લઈને મારી પણ નાખ્યો. એટલે આવિર્ભાવના ભેદની ઉપેક્ષા કરી શકાય નહીં અને વ્યવહાર કરતી વખતે એ ભેદને ધ્યાનમાં રાખવો જ પડે. આ મુદ્દો છે. ઓર લાઈક ધ ડિસાઇપલ, બરાબર, શિષ્ય હુ રિફ્યુઝ ટુ લિસન ટુ ધ મહાવત. મહાવતને, મહાવત એને કહ્યું, એને એને ગણકાર્યું નહીં, ઇન્કારી કાઢ્યો, સાંભળ્યું નહીં, કાને ધર્યું નહીં. એન્ડ સ્ટૂડ બિફોર ધ એલિફન્ટ, અને હાથીની સામે જઈને ઊભો રહ્યો. હવે અહીંયા એલિફન્ટ પછી એક નાનકડો ડેશ કરી અને કૌંસમાં બ્રહ્મન શબ્દ જો આપણે મૂકી દઈએ તો આખી વાત બરાબર સ્પષ્ટ થઈ જશે. કારણ કે પાછળ લોર્ડે પોતે પણ બ્રહ્મન શબ્દ મૂક્યો છે સમજાવતી વખતે. તો આ હાથી બ્રહ્મની સામે ઊભો રહ્યો અને મહાવત બ્રહ્મનું સાંભળ્યું નહીં એણે. અને શું કહ્યું એણે? આઈ એમ બ્રહ્મન, હું બ્રહ્મ છું. અન્ટિલ ધ એલિફન્ટ ટુક હિમ અપ ઇન હિઝ ટ્રંક, સૂંઢમાં લીધો અને પુટ હિમ અસાઇડ, બાજુ પર એને મૂકી દીધો. When he complained to his guru, guru ne faryad kari tyare the guru said, yes, but why didn't you listen to the mahavat brahman? Mahavat brahman ene je kahyu ene te kem sambhalyu nahi? Yo lord shabd vapre che, that was why the elephant brahman had to lift you up and put you out of his harm's way. માટે હાથી બ્રહ્મને તને ઈજા ન થાય એ માટે ઉપાડીને બાજુ પર મૂકવાની ફરજ પડી અને તને બાજુ પર મૂકી દીધો. છેલ્લું વાક્ય આખી વાતનો સાર બતાવે છે. ઇન ધ મેનિફેસ્ટેશન there are two sides to the truth and you cannot ignore either. જે અંદર દિવ્ય સત્ય પડ્યું છે, ટ્રુથ માં ટી કેપિટલ છે, એ જ્યારે આવિર્ભાવ પામે બહાર, ત્યારે એ આવિર્ભાવમાં હંમેશા ટુ સાઇડ્સ એટલે ડિફરન્સ, ભેદ, એના બે પહેલુઓ, બે પાસાઓ હંમેશા હોય છે. આવિર્ભાવમાં ભેદ હંમેશા હોય છે અને બેમાંથી એકેયની ઉપેક્ષા કરી શકાય નહીં. જો બંને ઉદાહરણમાં આ વાક્ય ને લગાડીએ તો રામકૃષ્ણમાં અને હૃદયમાં એક જ આત્મા હોવા છતાં આવિર્ભાવના બે પાસાઓ, એક રામકૃષ્ણ અને એક હૃદય જે બહારનું સ્વરૂપ, અને વ્યવહાર કરતી વખતે ન તો બહારના રામકૃષ્ણની ઉપેક્ષા થઈ શકે, જે હૃદય કરવા ગયો અને રામકૃષ્ણ દેવને પોતાની શક્તિ પાછી ખેંચી લેવી પડી, અને ન તો હૃદય, બહારનું હૃદય એની ઉપેક્ષા કરી શકાય. એટલે જ રામકૃષ્ણે એને પોતાની શક્તિ પાછી ખેંચી લીધી. એવી રીતે બીજા ઉદાહરણમાં એક સાઈડ, એક પાસું એ બ્રહ્મનું, એક બ્રહ્મનો એક આવિર્ભાવ એ મહાવત, અને બીજો આવિર્ભાવ એ હાથી. તો ન તો મહાવતની ઉપેક્ષા થઈ શકે, ન હાથીની ઉપેક્ષા થઈ શકે. અને એટલે માટે જ સાક્ષાત્કારીઓ પણ જ્યારે વ્યવહાર કરતા હોય છે ત્યારે એ વ્યવહારમાં જે ભિન્નતા દેખાય છે એ ભિન્નતા આવિર્ભાવને ધ્યાનમાં રાખીને વર્તનની ભિન્નતા હોય છે. અને એટલે માટે જ જુદા જુદા શિષ્યોને એક જ ગુરુ જુદા જુદા ઉપદેશો આપે છે, એ આવિર્ભાવના ભેદને કારણે. હું માનું છું કે આખી વાત સ્પષ્ટ થઈ હશે. પછીનો છેલ્લો પત્ર આ પ્રકરણનો, નો ડાઉટ હેટ્રેડ એન્ડ કર્સિંગ આર નોટ ધ પ્રોપર એટીટ્યુડ. ધિક્કાર, હેટ્રેડ અને કર્સિંગ એટલે અહીંયા શાપ આપવો એવો અર્થ નથી, પણ ઓક્સફર્ડ અર્થ આપે છે ઇમ્પોલાઇટ ઓર ઓબ્સીન વર્ડ્સ એક્સપ્રેસિંગ વાયોલન્ટ એંગર. અશિષ્ટ અને અસભ્ય શબ્દો, સખત ગુસ્સામાંથી આવતા, તો એને પણ કર્સિંગ કહેવાય, અને એ અહીંયા અભિપ્રેત છે. અશ્લીલતા, ઓબ્સીન શબ્દ વાપર્યો છે. ગાળો દેવી ને અશ્લીલ શબ્દો બોલવા, તો ધિક્કાર અને અસભ્ય અશ્લીલ શબ્દો બોલવા આર નોટ ધ પ્રોપર એટીટ્યુડ, એ કંઈ બરાબર વલણ નથી, એમાં કોઈ શંકા નથી, નો ડાઉટ. ઇટ ઇઝ ટ્રુ ઓલ્સો ધેટ ટુ લુક અપોન ઓલ થિંગ્સ એન્ડ ઓલ પીપલ વિથ અ કામ એન્ડ ક્લિયર વિઝન, ટુ બી અનઇન્વોલ્વડ એન્ડ ઇમ્પાર્શિયલ ઇન વન્સ જજમેન્ટ્સ ઇઝ અ ક્વાઇટ પ્રોપર યોગિક એટીટ્યુડ. શું ઇમ્પ્રોપર છે પહેલા કહ્યું, શું પ્રોપર છે હવે કે છે. ટુ લુક અપોન ઓલ થિંગ્સ એન્ડ ઓલ પીપલ વિથ અ કામ એન્ડ ક્લિયર વિઝન, બધી વસ્તુઓને અને બધા લોકોને શાંત અને સ્પષ્ટ દર્શનથી જોવા, ક્લિયર વિઝન. આ ક્લિયર એટલે કેવું? જે મન કે પ્રાણના વિચારો કે ભાવોથી વિકૃત થયું નથી, નોટ ડિસ્ટોર્ટેડ બાય મેન્ટલ થોટ્સ, પ્રેજ્યુડિસિસ એક્સેટ્રા એન્ડ વાઇટલ અટેચમેન્ટ્સ ઓર વાઇટલ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. આનાથી જે દર્શન વિકૃત થયું નથી એ ક્લિયર વિઝન, સ્પષ્ટ દર્શન છે. તો એ ક્લિયર વિઝનથી જોવું એ બિલકુલ બરાબર છે વલણ. ઇટ ઇઝ ટ્રુ ઓલ્સો દેટ ટુ લુક અપન ઓલ થિંગ એન્ડ ઓલ પીપલ વિથ અ કામ એન્ડ ક્લિયર વિઝન, ટુ બી અનઇન્વોલ્વડ એન્ડ ઇમ્પાર્શિયલ ઇન વન્સ જજમેન્ટ is a quite proper yogic attitude. વસ્તુઓમાં, ઘટનાઓમાં, વ્યક્તિઓમાં, ઝઘડા વગેરેમાં સંડોવાઈ ન જવું, અનઇન્વોલ્વડ. એન ઇમ્પાર્શિયલ, તેનો પક્ષ લીધા વિના તટસ્થ રહેવું. ટુ બી અનઇન્વોલ્વડ એન્ડ ઇમ્પાર્શિયલ ઇન વન્સ જજમેન્ટ્સ, જ્યારે મૂલ્યાંકન કરે વ્યક્તિ ત્યારે આ વલણ એ બરાબર વલણ છે. આ અનઇન્વોલ્વડ કહ્યું ને, શંકરાચાર્ય કહે છે શત્રુ મિત્રે પુત્રે બંધવ મા કુરુ યત્નમ વિગ્રહ સંધવ. ભવ સમચિત્તઃ સર્વત્રત્વમ વાંછસ્ય ચિરાદ યદિ વિષ્ણુત્વમ. જો તું વિષ્ણુત્વને ઈચ્છતો હોય, ભાગવતી ચેતનાને ઈચ્છતો હોય, તો શત્રુ મિત્ર, જો શત્રુ તરફ, મિત્ર તરફ, અને જો આ સાક્ષાત્કારી વ્યક્તિને કોઈ શત્રુ કે કોઈ મિત્ર હોતા નથી, પણ સામેના પક્ષમાં એવું વલણ હોઈ શકે, એ વ્યક્તિ તરફ કોઈકને શત્રુતા હોઈ શકે, કોઈને મિત્રતા હોઈ શકે, એવું ધ્યાનમાં રાખીને આ શબ્દો મુકાયા છે. અથવા તો હજી વિષ્ણુત્વને પામ્યો નથી, તો એનામાં પણ આછો પાતો ભાવ શત્રુતાનો કે મિત્રતાનો હોઈ શકે, એમ પણ આપણે સમજી શકીએ આ શબ્દોને. શત્રુ મિત્રે પુત્રે બંધવ, પુત્ર હોય, બંધુ ભાઈ હોય, મા કુરુ યત્નમ વિગ્રહ સંધવ. વિગ્રહની બાબતમાં કે સંધિની બાબતમાં તારે કોઈ પ્રયત્ન કરવાનો નથી, એટલે કે ઇન્વોલ્વ થવાનું નથી, સંડોવાવાનું નથી. ભવ સમચિત્તઃ સર્વત્રત્વમ, સર્વત્ર સમચિત્તઃ ભવ, ત્વમ સવચિત્તઃ ભવ, બધે તું સમચિત્ત વાળો થા. જો તારે વિષ્ણુત્વને, દિવ્ય ચેતનાને પામવી હોય તો. અને આ જે સમત્વની વાત છે, જો ચિત્ત શબ્દ મૂક્યો છે આંતરિક એટલે ચેતનામાં આ સમત્વ રહેવું જોઈએ. અને હવે કહી દઉં સાથે સાથે કે આ પ્રકારનું સમત્વ કોઈ કોઈ પણ રીતે ઇન્વોલ્વ જ નહીં થવાનું. એ જે લોકો નિર્ગુણની ઉપાસના કરે છે અને નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને કર્મ છોડી દેવાના પક્ષમાં છે, સંસાર ત્યાગના પક્ષમાં છે, એ માર્ગના એમને સવિશેષ લાગુ પડે છે. કેમ કે ત્યાં ઇતિશ્રી ક્યારે આવે છે, સાર્થક્ય ક્યારે આવે છે, બસ બ્રહ્મ સાથે મારું તાદાત્મ્ય થઈ ગયું, અહમ બ્રહ્માસ્મિ એ અનુભૂતિ આવી ગઈ, એવરેસ્ટ સર થઈ ગયું, આનાથી વધારે કશું જ મારે કરવાનું નથી અને આ ચેતનામાં રહું એટલે પૂરી થઈ ગઈ વાત, બસ પૂર્ણ વિરામ. બહાર શું થાય છે એની મને કોઈ ચિંતા નથી, મને કોઈ પરવા નથી, એમાં મને કોઈ રસ નથી. આ નિવૃત્તિનું વલણ, નિષ્ક્રિયતાનું વલણ, અક્રિયતાનું વલણ. અને મેં કહું એમ નિર્ગુણની ઉપાસના કરી અને નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય સાધ્યા પછીનું આ વલણ. હું તમને એનું એક ઉદાહરણ આપું. 1857 નો બળવો થયો અને એ બળવાને દબાવી દેવામાં આવ્યો અને મુસ્લિમ સૈનિકો એક ગામ તરફ આવી રહ્યા છે એવા ગામમાં સમાચાર પહોંચ્યા તો ગામ લોકો બધા ઘર બહાર છોડી અને નાસી ગયા. નાસવા લાગ્યા ત્યારે એમાંના એક જણે ત્યાં ગળી એક સાક્ષાત્કારી વસ્તુ તો આ પ્રકારનું, એને કહ્યું કે ભાઈ પેલા આવે છે મારી નાખશે, નીકળી જઈએ અહીંથી. પેલા એ સાંભળીને બેસતો રહ્યો ત્યાં. આવ્યા મુસ્લિમ સૈનિકો અને માંથી એકે એને મારી પણ નાખ્યો. અને જ્યારે હવે કયા હથિયારથી માર્યો છે ખબર, પણ મરવાની અણી વખત તે એને એવું કહ્યું કે તું પણ તેજ છે, જે હું છું એ તું પણ તેજ, બ્રહ્મ પરમાત્મા. તો એને જીવવું મરવું, શત્રુ મિત્ર બહાર કંઈ પણ થાય, મૃત્યુ સુદ્ધા આવે, હી નેવર બોધર્ડ અબાઉટ ઇટ, બીકોઝ એકોર્ડિંગ ટુ હિમ હી હેડ ઓલરેડી અચીવડ ધ ક્લાઇમેક્સ, નથિંગ મોર વોઝ ટુ બી ડન. તો આ એક વલણ છે, આગળ શ્રી અરવિંદ સમજાવશે આપણને. જો આખું વાક્ય હું ફરીથી વાંચું. It is true also that to look upon all things and all people with a calm and clear vision, to be uninvolved and impartial in one's judgments is a quite proper yogic attitude. A condition of perfect samatha can be established in which one sees all as equal, friends and enemies included. and is not disturbed by what man do or what happens or by what happens. ચેતનાની એક એવી અવસ્થા આવી શકે જેમાં સંપૂર્ણ સમતા સ્થાપિત કરી દઈ શકાય. અ કન્ડિશન ઓફ પરફેક્ટ સમતા કેન બી એસ્ટાબ્લિશ્ડ. હવે આવી ચેતનામાં, આવી અવસ્થામાં જે વ્યક્તિ આ ચેતનાને પામી છે એ સીઝ ઓલ એઝ ઇક્વલ, બધાને સમ તરીકે જુએ છે. ફ્રેન્ડ્સ એન્ડ એનિમીઝ ઇન્ક્લુડેડ, બધામાં મિત્રો આવી ગયા અને શત્રુઓ પણ આવી ગયા. ભગવદ્ ગીતાનો શબ્દ યાદ કરો, સમશત્રુ ચ મિત્રે ચ. ભક્તના લક્ષણોમાં સમશત્રુ ચ મિત્રે ચ, શત્રુ અને મિત્ર તરફ જે સમ છે. તો ફ્રેન્ડ્સ એન્ડ એનિમીઝ ઇન્ક્લુડેડ, બંનેમાં આવી ગયા. આ સમતાની અવસ્થામાં ને સરખું વલણ રાખવામાં રાખનાર વ્યક્તિ એમાં આ બંને તરફ સમતા હોય. એન્ડ ઇઝ નોટ ડિસ્ટર્બ બાય વોટ મેન ડુ ઓર વોટ હેપન્સ. લોકો કંઈ પણ કરે, ગમે તે કરે, એનાથી એ વિક્ષુબ્ધ થતો નથી. અથવા તો વોટ હેપન્સ, બહાર ગમે તે ઘટના બને તો પણ, કદાચ કોઈ માણસે એને ડાયરેક્ટલી કશું કર્યું ન હોય પણ જબરજસ્ત એવી કોઈ ઘટના હચમચાવી નાખે સામાન્ય માણસને, એવી બને તો પણ નોટ ડિસ્ટર્બ, આ વિક્ષુબ્ધ થતો નથી. ચેતનાની સમતાની એક આ અવસ્થા સ્થાપિત થઈ શકે. હવે જે મુદ્દો છે એ હવે શ્રેણીને સ્પર્શે છે. ધ ક્વેશ્ચન ઇઝ વેધર ધીસ ઇઝ ઓલ દેટ ઇઝ ડિમાન્ડેડ ફ્રોમ અસ. પ્રશ્ન આ છે કે આપણી પાસેથી માત્ર આટલું જ અપેક્ષિત છે, આમાં બધું જ આવી જાય છે, કે આનાથી વિશેષ કશું અપેક્ષિત છે આપણી પાસેથી? આ પ્રશ્ન છે, આ મુદ્દો છે. ઇફસો, ધારો કે આવું હોય કે આમાં બધું જ આવી ગયું, મેં તમને નિવૃત્તિ માર્ગીઓની જે વાત કરી એ, ધેન ધ જનરલ એટીટ્યુડ વિલ બી ઓફ અ ન્યુટ્રલ ઇન્ડિફરન્સ ટુ એવરીથિંગ. તો પછી સર્વસાધારણ વલણ શું રહેશે? ન્યુટ્રલ ઇન્ડિફરન્સ ટુ એવરીથિંગ. દરેકે દરેક વસ્તુ તરફ એક તટસ્થ ઉદાસીનતા, ન્યુટ્રલ ઇન્ડિફરન્સ. કંઈ પણ થાય, તટસ્થ ઉદાસીનતા. આગળ જે વાત કરીએ, લોર્ડ કહે છે આગળ, બટ ધ ગીતા વિચ સ્ટ્રોંગલી ઇન્સિસ્ટ ઓન અ પરફેક્ટ એન્ડ એબ્સોલ્યુટ સમતા ગોઝ ઓન ટુ સે, ફાઇટ, ડિસ્ટ્રોય ધ એડવર્સરી, કોન્કર. ગીતાને ટાંકે છે, સાથે સાથે કહી પણ દે છે કે ગીતા બહુ જ આગ્રહપૂર્વક, બહુ જોરથી, બહુ મજબૂતાઈથી સંપૂર્ણ સમતાની વાત કરે છે, એનો આગ્રહ રાખે છે. ઇન્સિસ્ટ ઓન અ પરફેક્ટ એન્ડ એબ્સોલ્યુટ સમતા. આ પૂર્ણ સમતાની વાત કરતી હોવા છતાં ગીતા શું કહે છે? કૃષ્ણ ભગવાનના શબ્દો અર્જુનને, ફાઇટ, યુદ્ધ કર, ડિસ્ટ્રોય ધ એડવર્સરી, શત્રુને ખતમ કરી નાખ, કોન્કર, વિજય હાંસલ કર, જીત મેળવ. જો આ જે શબ્દો છે ને એમાં એક્ઝેક્ટલી શ્લોક કે શ્લોક ખંડનું અનુવાદ નથી, પણ ટુકડા ટુકડા છે. એ શ્લોકની આગળની પંક્તિમાં જહી શબ્દ આવે છે, જહી હણી નાખ, ડિસ્ટ્રોય છે ને, જહી શબ્દ છે. અને પછીની પંક્તિમાં યુદ્ધસ્વ શબ્દ આવે છે, ફાઇટ, યુદ્ધસ્વ. અને રણે સપત્નાં જેતાસી, રણમાં, રણ મેદાનમાં સપત્ન શત્રુ, જેતાસી એના ઉપર વિજય હાંસલ કર. તો કોન્કર, ડિસ્ટ્રોય ધ એડવર્સરી, કોન્કર. તો આ ભગવદ્ ગીતાના શબ્દો મોટે ભાગે 11મા અધ્યાયમાં છે. તો જુઓ હવે કે એક બાજુ સંપૂર્ણ સમતાનો આગ્રહ રાખો અને બીજી બાજુ શત્રુને હણી નાખવાની, યુદ્ધ કરવાની અને યુદ્ધમાં વિજયી થવાની વાત કરવી, આ બે પરસ્પર વિરોધી વસ્તુઓ છે. ભગવદ્ ગીતા બંને વસ્તુ કહે છે. શિવજીને સમજાવશે કે ના, આ પરસ્પર વિરોધી વસ્તુઓ નથી. જો ઇફ ધેર ઇઝ નો કાઇન્ડ ઓફ જનરલ એક્શન વોન્ટેડ, નો લોયલ્ટી ટુ ટ્રુથ એઝ અગેન્સ્ટ ફોલ્સહુડ એક્સેપ્ટ ફોર વન્સ પર્સનલ સાધના, no will for the truth to conquer, then the samata of indifference will suffice. એક સામૂહિક કર્મની કોઈ જરૂરત જો ન હોત, no kind of general action wanted, દિવ્ય સત્ય તરફ વફાદાર રહેવાની જો કોઈ જરૂરત ન હોત કલેક્ટિવિટીને, માસને, પીપલ એટ લાર્જ એમને, no loyalty to truth as against falsehood, અસતની સામે સતનો પક્ષ લેવાની અને એને વફાદાર રહેવાની જરૂર જો ન હોત તો વાંધો ન હતો. એમ આવશે આગળ. એક્સેપ્ટ ફોર વન્સ પર્સનલ સાધના, વૈયક્તિક સાધના ને બાદ કરતા, એમાં જે વ્યક્તિગત રીતે સાધના કરતો હોય માણસ એ હંમેશા સત્યનો પક્ષ લેશે. અહીંયા વાત છે જનરલ, જનરાલિટી, કલેક્ટિવિટીની વાત છે. નો વિલ ફોર ધ ટ્રુથ ટુ કોન્કર, સત્યનો જય થાય એવી કોઈ ઈચ્છા જ ન હોય માનો કે લોકોમાં, માસમાં સમૂહમાં ધન સમતા ઓફ ઇન્ડિફરન્સ વિલ સફાઈસ, તો પછી આ ઉદાસીનતાની સમતા એ પર્યાપ્ત ગણાય, પૂરતી ગણાય. સમતા ઓફ ઇન્ડિફરન્સ વુડ સફાઈસ. એટલે મેં તમને આગળ કહ્યું એમ કે નિવૃત્તિ માર્ગીઓ છે એમને માટે, અથવા નિર્ગુણ બ્રહ્મની આરાધના કરનારાઓ છે એમને માટે આ પૂરતું, અંદર સમતા રહી, વાત પૂરી થઈ ગઈ. ઇતિ શ્રી. પણ આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા અને પૂર્ણ યોગ બંને નિવૃત્તિ માર્ગી ઉપદેશ આપનારા યોગો નથી. સંસારને સ્વીકારવાની ગીતામાં એ વાત છે, પૂર્ણ યોગમાં તો છે જ છે. ત્યારે આ પ્રશ્ન ઉભો થાય છે કે અસતની સામે સતનો પક્ષ લઈ અને જે કંઈ યોગ્ય હોય એ વ્યવહાર કરવાનો. એટલે તે વખતે સાઈડ લેવી જ પડે, કોક પક્ષ લેવો જ પડે. જ્યારે કર્મ માર્ગને સ્વીકારો, સંસારને સ્વીકારો, ભાગવતી ઈચ્છાને મૂર્ત કરવા માટેનો પ્રયત્ન જ્યાં અનિવાર્યપણે જરૂરી મનાયો છે એવા યોગને સ્વીકારો, ત્યાં ઉદાસીનતાની સમતા પર્યાપ્ત નથી, પૂરતી નથી. બહાર સત અને અસત નું ભયાનક યુદ્ધ ચાલતું હોય ત્યારે સતનો પક્ષ લઈને વર્તવું પડે. જો ગીતાનો સંદર્ભ લઈએ તો કૃષ્ણ ભગવાનનો જે અવતાર છે એ અવતાર આ માટે થયો હતો કે એટલું બધું ફોલ્સહૂડ, દુર્યોધન અને ના સાથીદારો કંસ વગેરે ને બીજાઓ, અને એની સામે સતને એસ્ટાબ્લિશ કરવાનું હતું, સંસ્થાપિત કરવાનું હતું. એટલે એમણે પોતે પણ હિંસા આચરી, બાહ્ય દૃષ્ટિએ સતનો પક્ષ લઈને. આ યુગ એમનું અવતાર કર્મ હતું. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતમ. તો એમણે પણ પક્ષ લઈ અને હિંસા સુધીનું કર્મ કર્યું, અને અર્જુનને પણ એમ કરવાનું કહી રહ્યા છે, ઉપદેશી રહ્યા છે. બટ હિયર ધેર ઇઝ અ વર્ક ટુ બી ડન. અહીંયા તો એક કામ, એક કાર્ય કરવાનું છે. ગીતાના એ મેં કહ્યું એમ, શ્રી કૃષ્ણ અને પાંડવો અને કૌરવ ને આ જે સમાજ હતો એમાં જે તદ્દન સડી ગયેલા અને અસતનો જ પક્ષ લઈ અને વર્તનારા ક્ષત્રિયો, રાજાઓ અને બીજાઓ, એમનો નાશ, અને એની સામે યુધિષ્ઠિર વગેરે જે ધાર્મિક હતા, આધ્યાત્મિક હતા, સત્ય ને જીવનમાં આચરનારા હતા, એ લોકોનું સંસ્થાપન, એમને એસ્ટાબ્લિશ કરવા સમાજમાં આ યુગ, આ અવતાર કર્મ લઈ અને આવ્યા હતા. અને એમના યુગને ધ્યાનમાં રાખીએ તો યુગ કર્મ લઈને આવ્યા હતા શ્રી કૃષ્ણ. બટ હિયર ધેર ઇઝ અ વર્ક ટુ બી ડન. a truth to be established against which immense forces are arranged. એક સત્યની સ્થાપના કરવાની છે એની સામે જબરજસ્ત મોટું ફોલ્સહુડ અસત્ય અને ઇમેન્સ ફોર્સિસ અગેન્સ્ટ વિચ ઇમેન્સ ફોર્સિસ આર અરેન્જ્ડ અસત્યના મોટા બળ ફોર્સિસનો અર્થ પેલો લેવો હોય યુદ્ધનો સંદર્ભ છે તો સૈન્ય અસતનો પક્ષ કરનારા એ ગોઠવાયેલા છે ઇનવિઝિબલ ફોર્સિસ વિચ કેન યુઝ વિઝિબલ થિંગ્સ એન્ડ પર્સન્સ એન્ડ એક્શન્સ ફોર ધેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપરાંત ઇનવિઝિબલ ફોર્સિસ અદૃશ્ય બળો અસતના ફોલ્સહુડના વિચ કેન યુઝ વિઝિબલ થિંગ્સ એન્ડ પર્સન્સ જે દેખી શકાય એવું છે ઇન્દ્રિય ગ્રાહ્ય છે એવી વસ્તુઓને એવી વ્યક્તિઓનો સાધન તરીકે ઉપયોગ કરી અને ફોલ્સહુડ અસત પોતાને સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરે છે અથવા તો ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે અને આવી વસ્તુઓ આવી વ્યક્તિઓ અને એમના કર્મોને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ પોતાના સાધનો બનાવે છે મહાભારતના યુદ્ધમાં પણ આમ જ હતું કે અદૃશ્ય બળો જુઠ્ઠાનાના અસતના એ દુર્યોધન વગેરે અને બધી ઘટનાઓ જે બની એને ઇન્સ્ટ્રુમેન્ટ બતાવી પોતાનું અને પોતાનું આધિપત્ય જાળવવા મથી રહ્યા છે અને બીજી બાજુ દિવ્ય પૂર્ણાવતાર કૃષ્ણ એ આખી વાતને બરાબર જાણે છે પોતાને શું કરવાનું છે અને પોતાના દ્વારા બીજાઓને શું કરાવવાનું છે એમને બરાબર ખબર છે માટે અર્જુનને આ ઉપદેશ આપી રહ્યા છે કે સતનો ટ્રુથનો ટી કેપિટલવાળા ટ્રુથનો ની સાઈડ લેવી પડે તો લેવાની સમતાને અને એને કોઈ વિરોધ નથી આધુનિક ઉદાહરણ આપણે ક્યાંય દૂર જવાનું નથી શોધવા માટે શ્રી અરવિંદનું પોતાનું ઉદાહરણ ને માતાજીનું પોતાનું ઉદાહરણ બીજું વિશ્વયુદ્ધ જેવું જાહેર થયું અને શ્રી અરવિંદ અને માતાજી એમના દિવ્ય ચક્ષુથી એમની આંતરદૃષ્ટિથી આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈ શક્યા કે હિટલર રિપ્રેઝન્ટ્સ ધ ટાઇટેનિક ફોર્સિસ આસુરિક બળોનું આ પ્રતિનિધિત્વ કરે છે હિટલર અને આ બળ હિટલર દ્વારા આ આસુરિક બળ જે આખા જગત ઉપર પોતાનું આધિપત્ય જમાવવા માંડ્યું છે એક પછી એક ટપ 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 દેશો બબ્બે ચચાર દિવસમાં નાના નાના દેશો તો જીતવા માંડ્યા હતા અને એનો ભરડો વધી રહ્યો હતો તો એ અટકાવવું જ જોઈએ અને એટલે એમણે તત્કાળ જેવું યુદ્ધ શરૂ થયું કે તત્કાળ એમણે બ્રિટન અમેરિકાને પોતાનો ટેકો જાહેર કર્યો આ તમે જાણો છો ઘણા બધા જાણે છે તમારામાંથી કે જ્યારે આપણે ત્યાં રાજકારણીઓ એ બ્રિટિશરોને સહકાર નહીં આપવા આ બાબતમાં એવું જોરશોરથી કહી રહ્યા હતા એ વખતે શ્રી અરવિંદે આ ટેકો બ્રિટનને અને અમેરિકાને અને એલાઇડ ફોર્સિસને જાહેર કર્યો કેમ કારણ કે અસતની સામે સતના પક્ષમાં બેસવાનું અને શ્રી અરવિંદ ફિઝિકલી અમે કશું ના કર્યું પણ આપણે બધા જાણીએ છીએ કે પોતાની આધ્યાત્મિક શક્તિ એમણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા બ્રિટનમાં અને ચર્ચિલ વગેરે જે જે રિસેપ્ટિવ હતા ત્યાં ત્યાં એમણે પોતાની શક્તિ મોકલી અને એમના દ્વારા છેક છેલ્લે આપણે જાણીએ છીએ હિટલરનું પતન થયું અને એલાઇડ ફોર્સિસ જીત્યા. જુઓ, એવું નથી કે આ સંપૂર્ણ સત હતું આમની પાસે, પણ અસતનો પક્ષ જે ટાઇટેનિક ફોર્સ હતો એનું રિપ્રેઝન્ટેશન હિટલર જ કરતો હતો. એની સામે ભલે થોડું ઘણું અસત અંદર ભળેલું હોય છતાં પણ એનો પક્ષ એમણે આ કારણસર લીધો. માતાજીનો પેલો પ્રસંગ યાદ કરો તમે. જો હિટલરની સામે હિટલરને એવું લાગતું હતું કે પોતે કોઈ દેવ એને કહી રહ્યો છે, દોરવણી આપી રહ્યો છે, અને એ દોરવણી આપે છે એ પ્રમાણે પોતે વર્તન કરી રહ્યો છે. હી ઇઝ ઇન્સ્પાયર્ડ બાય ડિવિનિટી, એવી એક ભ્રાંતિમાં. હવે ખરેખર શું હતું? એ આસુરિક તત્વ હતું, ફોલ્સુડ હતું, અને એ અમુક સ્વરૂપ દેદીપ્યમાન પ્રકાશમાન સ્વરૂપે હિટલરની સામે અવારનવાર આવી અને એને મિસગાઈડ કર્યા કરતો હતો. મધર તો જાણીએ છીએ આ સૌથી મોટા ઓકલ્ટિસ્ટ હતા. શી કુડ સી કે આ રીતે થઈ રહ્યું છે, એટલે પોતે એક વખત એ સ્વરૂપ લઈ અને હિટલરની સામે ગયા અને એને એવું એક્શન લેવા માટે એને એને કહ્યું કે જેનાથી એનું પતન થાય. મને લાગે છે કે રશિયા ઉપર હુમલાનું, હા, મોટામાં મોટી હિટલરની ભૂલ ઇતિહાસમાં આ ગણાય છે કે શિયાળાના સમયમાં રશિયા ઉપર હુમલો કરવાનો. તો આ માતાજીએ અને શ્રી અરવિંદે પોતાની રીતે આધ્યાત્મિક રીતે સતનો પક્ષ લીધો અસતની સામે. એટલે વાત અહીંયા આ છે કે જો સંસારમાં રહેવાનું છે, જો કર્મ કરવાનું છે, અને જો દિવ્ય કર્મ કરવાનું છે, અને દિવ્ય કર્મ બહુ મોટા પાયે થતું હોય એમાં આપણો એક નાનકડો પેલો ગોવર્ધન ઉચકતી વખતે આપણી પણ આંગળીનો ટેકો કરવાનો છે, તો પક્ષ લીધા વિના ચાલશે નહીં. સતનો પક્ષ લેવો જ પડશે, અસતની સામે ઉભા રહેવું પડશે અને વ્યવહાર કરવો પડશે. જો આખું વાક્ય હું ફરીથી વાંચું. બટ હિયર ધેર ઇઝ અ વર્ક ટુ બી ડન, અ ટ્રુથ ટુ બી એસ્ટાબ્લિશ અગેન્સ્ટ વિચ ઇમેન્સ ફોર્સિસ આર અરેન્જ્ડ, ઇનવિઝિબલ ફોર્સિસ વિચ કેન યુઝ વિઝિબલ થિંગ્સ એન્ડ પર્સન્સ એન્ડ એક્શન્સ ફોર ધેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અટકીજી આપણે એક જાહેરાત કરી દઉં. આવતા રવિવારે આપણો